એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત વાર્તાકાર જયંતિ દલાલની વાર્તા ટપુભાઈ રાતડિયા. ઓડિયો પઠન કૌરેશ વછરાજાની. 15-16ની ઉંમર થતા સુધીમાં ટપુભાઈએ એક જ શોખ કેળવ્યો હતો. શહેરના ગમે તે ખૂણે ગમે તેવું અને ગમે તેનું ભાષણ હોય તેમાં ટપુભાઈ અચૂક હાજર હોય. ભાગવત સપ્તાહ હોય, ભક્તો અને ભક્ત શિરોમણીઓના ભજન હોય, માતાના ગરબા હોય, પોતાને ઉપદેશ આપવા યોગ્ય માનનારાના પ્રવચન હોય કે સૂતેલાને જગાડનારાના ભાષણ હોય, કવ્વાલીનો મુકાબલો હોય કે ગમે તે ગામના મુલ્લાની વોયજ હોય, સુવાર્તાઓની લહાણી સાથે સંત ભક્તની ચમત્કાર સાથેની પ્રાર્થના હોય, શેઠ શ્રી અને ખાલીશ્રીઓની સહી સાથે બોલાવેલી શોકસભા હોય, ઉદ્ઘાટન હોય કે પૂર્ણાહુતિ હોય, ચંદ્રક પ્રદાન હોય કે ગાલી પ્રદાન હોય, શ્રી ટપુભાઈ આવા સભા સમારંભોમાં અચૂક હાજર હોય. 10-11ની વયે શ્રી ટપુભાઈને ઓરડો છોડીને ઓસરીમાં સુવાનો વારો આવેલો. માએ ઘર ઘરનું કર્યું, ટપુભાઈને આંગળીએ વળગાડીને પણ શ્રી નાથુભાઈએ અહીં રહેવા આવવાનું પસંદ કર્યું ને ટપુભાઈએ અડધે ઇશારે ઓસરીમાં સુવાનું કબૂલ કર્યું. 2-3 દિવસમાં જ શ્રી નાથુભાઈએ ટપુભાઈને કહી દીધું, ફરી આવ, ફરવા જવું એટલે સિનેમા જોવી કે રામલીલા જોવી કે ચકડોળમાં બેસવું કે કશોક નાસ્તો કરવો, બાગમાં જવું એવો અર્થ સામાન્ય રીતે થાય, પણ એક આ બાગમાં જવું એ સિવાયની બીજી વાતમાં તો ખિસ્સામાં ફદિયા જોઈએ. જ્યારે પહેલી વાર ફરવા જવાનું સૂચન થયું ત્યારે માએ ખાસા પૈસા આપેલા, પણ વારે વારે તો શેના પૈસા મળે, કોણ આપે? એટલે જ બહાર ફરવા જવાનું ખરું પણ પૈસા ખર્ચવાના નહીં એવું કરવાનું, એટલું સમીકરણ ટપ ભાઈ ટપ શીખ્યા પણ ખરા. અને એમાંથી આ સભા સપ્તાહ કવ્વાલીનો નાદ લાગ્યો. એક તો સાવ સસ્તું જ નહીં પણ તદ્દન મફત, પગે ચાલતા જેટલું કષ્ટ પડે તેટલું જ, અને તેનું વળતર તો ઓસરીમાં જેવા પડ્યા તેવી ઊંઘ આવે છે, વહેલું વાજો વહાણું, ઉપરાંત ન થાય અપચો કે ન થાય અજીરણ, એ ગિરનારના પાણા પચાવે તેવો કાઠો થાય, ને દરેક વખતે ચાલવું જ પડે એવું પણ નહીં, ક્યારેક તો કોણ જાણે ક્યાંથી ખટારા આવે અને ખડકી ખડકીને લઈ જાય, એમાંના થોડાક જ હેમકેમ પાછા મૂકી જાય, પણ આમાં તો જેટલો લાભ મળ્યો તે ખરો, ધર્મની ગાય એના તે દાંત જોવાતા હશે, બોખી હોય તો જ ધર્મમાં આવે ને. બીજો લાભ ટપુભાઈને જ્ઞાન વિસ્તારનો મળતો. ટપુભાઈને આમાંથી બધી પુરાણ કથા આવડતી થઈ. અવતારો અને પૈગંબરોના ચમત્કારિક જીવન વિશેની નોંધાયેલી અને ન નોંધાયેલી બધી માહિતી ટપુભાઈની આંગળીને ટેરવે. કઈ યોજનામાં કેટલા લાખ કરોડનો કોણે ક્યાં ક્યારે ગોટાળો કર્યો એની પૂરી જાણ. ટપુભાઈને ઊંઘમાંથી ઉઠાડીને પૂછો તો હાજર, ક્યાં શેઠશ્રીએ એમના જીવનકાળમાં ક્યાં સખાવત કરેલી, કઈ સંસ્થાના એ કરતા હરતા હતા, મહાત્મા ગાંધીને છાનામાના જઈને કેટલા રૂપિયા આપી આવેલા, એની લગભગ તવારીખ વારની ખબર ટપુભાઈ પાસેથી નીકળે. અને ખુદ એ શેઠ કે મહાત્મા ગાંધી બંને જ્યાં શાંતિ સ્વરૂપે બિરાજે છે ત્યાંથી પાછા આવે તો એનો ઇનકાર ન કરી શકે એવી જ જડબે સલાક માહિતી. જ્ઞાન ભંડારમાં ટપુભાઈએ હમણાં એક નવો વિભાગ પણ ખોલ્યો હતો. સિનેમાના નટ નટીઓની અવર જવર સકારણ કે અકારણ ગામમાં વધી પડી ત્યારથી ટપુભાઈના ફરવા જવામાં સિનેમા બહારની ઠઠમાં ઊભા રહેવાનો પણ સમાસ થવા લાગ્યો. અને એ સત્સંગમાં ટપુભાઈ ઘણું જાણતા થયેલા. સૌથી મોટો લાભ તો ટપુભાઈને અક્ષરે અક્ષર યાદ રહે એનો થયો, અને ટપુભાઈની કમબખ્તીની શરૂઆત પણ ત્યાંથી થઈ. વાત એમ થઈ કે હમણાં ગામમાં આ સભાઓની ભરમાર શરૂ થઈ. એક દિવસે અનેક સભા હોય અને એકે એક સભા ખાસી 4-5 કલાક ચાલે. એક રીતે ટપુભાઈને આનંદ વર્યો પણ બધી સભાઓમાં હાજરી અપાતી નહીં એનું ભારે દુઃખ પણ થયું. એક ઈલાજ તરીકે ટપુભાઈએ પણ એક ક્રમ રાખ્યો, વક્તા સભા પતાવીને બીજી સભામાં જાય ત્યારે ટપુભાઈ એક એક સભામાંથી નીકળીને સડક માપવા માંડે અને બીજી સભામાં જાય. આમાં ટપુભાઈ છાપાવાળાની નજરે ચડ્યા. ટપુભાઈ પણ એટલું જાણી ગયેલા કે આ ભાઈ છાપાવાળા છે. છાપામાં આ સભામાં જે બોલાતું તેનો હેવાલ નીકળતા ટપુભાઈ પોતે નિયમિત પાડોશીનું છાપું વાંચે. એમાં આ હેવાલ નીકળે અને એમાં ઘણું આડું અવડું હોય, બોલ્યા હોય તે ન હોય અને ન બોલ્યા હોય તે ગોઠવીને મૂક્યું હોય, અને ટપુભાઈનું દિલ ખાટું થાય. એમને કોઈ પક્ષ ન હતો, ન કોઈ એમનો આરાધ્ય દેવ હતો, પણ એમનાથી ખોટું સહન થતું નથી. બોલેલું ફરી જાય કે ન બોલ્યા હોય તેવું છપાય એની એમને ભારે ચીડ ચડે. છાપામાં આવું જ કશું ખોટું નીકળ્યું અને ટપુભાઈ ભારે નારાજ થયા. શા સારું આવું કરવું પડતું હશે એમ એમનું મન એમને પૂછતું હતું, અને એનો કશો જવાબ એમની પોતાની પાસે તો નહોતો. એવામાં એ જ છાપાવાળો ભેટી ગયો, કોકે આંગળી ચીંધીને બતાવ્યો ને ટપુભાઈ સીધા પહોંચ્યા એની પાસે. તમે આ છાપામાં લખો છો? હા. કેમ ભાઈ સાહેબ, આવું ખોટું શા સારું છાપો છો? છાપાવાળાને આ જુવાન બધા કરતાં જુદો લાગ્યો. જો સામાન્ય રીતનો ચીલાચાલુ હોત તો ન એણે પોતે દાંત દીધી હોત કે ન પૂછનારે પણ એટલું દર્દ દાખવ્યું હોત. ટપુભાઈની વાત એણે ધીરજથી સાંભળી અને ટપુભાઈ ખરું કહેતા હતા એની એને ખાતરી થઈ. પછી એણે ટપુભાઈનું પારખું પણ કર્યું. જેવું સાંભળ્યું હોય તેવું ટપુભાઈ બોલી જાય, પેલો ટપકાવી લે અને વગર મઠારીએ જેટલું છાપવું હોય તેટલું છાપે. ટપુભાઈની પેલાને એટલી પતી જ પડી કે હવે નોંધ પણ લેતો નહીં. ટપુભાઈને છાપાના દફતર પર લઈ જાય અને ત્યાં ટપકાવી લે. જેટલું છાપે તેટલું કાના માતર સમેતનું સાચું બોલાયું હોય એ જ છપાય. બોલતા બોલી જઈને બોલનાર એમાં ભરાઈ પડ્યો હોય તોય આ છાપાનો અહેવાલ ખોટો હતો એમ કહેવાની હિંમત ન કરી શકે એટલો સાચો અહેવાલ હોય. બીજા છાપાવાળા પણ ઘડીભર છક થઈ ગયા અને એ જ કારણે એમણે આના સગળ મેળવવા કોશિશ કરવા માંડી. પગેરું શોધ્યું અને પછી તો બધા જ ભેગા થઈને અહેવાલ લખવા માંડ્યા. મથાળા પોતાને ગમતા બાંધે, પણ મુદ્દા બધા ટપુભાઈ પાસેથી સાંભળેલા. ટપુભાઈને આમાં છાપાવાળા કશું ખોટું ન છાપે એટલો જ આનંદ હતો. એમને પોતાને કોઈ પક્ષ ન હતો, કોઈ વ્યક્તિ માટે પક્ષપાત ન હતો, કોઈ માટે રાગ ન હતો, કોઈ માટે દ્વેષ ન હતો, પણ એમાંથી જ ટપુભાઈ માટેની મુશ્કેલી ઊભી થઈ. વાત એમ બની કે બધું વૃતાંત નિવેદકને એકલાનું જ એવું આમાં ઓછું રહ્યું એમ લાગ્યું. આગલી ઓળખાણ કાઢી ચા નાસ્તાનું પ્રલોભન ધરી એમણે ટપુભાઈના કાનમાં પોતાને લખાવ્યું હોય એ કરતાં સાવ જુદું અને એટલે જ ખોટું બીજાને લખાવવાની ફૂંક મારવા માંડી. પણ એવું તો એ બોલ્યા જ ન હતા, ટપુભાઈએ પોતાની મુશ્કેલી કહી. આ દુનિયામાં હજી આવા ધર્મ રાજાના અવતાર પાકે છે તે વાત પર મનમાં ને મનમાં બંધુ વૃતાંત નિવેદકે થોડો રોષ, થોડો શોક, થોડાક બોલાય પણ છપાય નહીં તેવા શબ્દોમાં લપેટીને ઠાલવ્યો, અને આને હાથ પર લેતા વાર લાગશે એટલી ગાંઠ વાળીને વાત મૂકી દીધી. ટપુભાઈને એટલી વાતે ભારે વિવળ કરી દીધા. પોતાને આમાં કાંઈ લેવું ખાવું ન હતું. જે બોલાતું હતું તે બધું ખરું હતું, ખોટું હતું એની પણ પોતાને ગમ ન હતી. હકીકતમાં એના ખરા ખોટાપણા વિશે પોતાના મનમાં ન શંકા હતી, ન કશી ખાતરી હતી. એવો કશો વિચાર જ નહીં કરેલો. ખોટું છપાય તો અનર્થ થાય એવી પણ કશી ગતાગમ ન હતી. માત્ર એક લાગણી અત્યંત પ્રબળ હતી મનમાં, કોઈ જ બોલ્યું હોય તેનાથી જરા કે અવડું છપાય એ ખોટું, એવું છાપવું એ કોઈએ પણ ન કરવું જોઈએ એવું કામ ગણાય. આવું કેમ કરીને ગાંઠ વાળીને બેઠું હશે એવો વિચાર પણ નહીં આવેલો. આ ભાઈએ આવું સૂચવ્યું એ ખોટું કહેવાય, અને હું એમ કરું એમ કહ્યું એ મારા માટે પણ ખરાબ કહેવાય. કેવો માની લીધો મને? ટપુભાઈનું મન આમ વિચાર જોલે ચડ્યું. આજ લગી આ ફરવાની વિસ્તરેલી પ્રવૃત્તિનું એકમાત્ર પરિણામ અને ટપ દઈને ઊંઘ આવી જવી એ હતું. આજે નિંદર પણ વેરણ થઈ. થાંભલીએ ટેકવીને પગ નીચે લબડતા રાખીને ટપુભાઈ વિચાર ઝોલે ચડ્યા. ખોટું, પણ ખોટું એટલે શું? નવાઈ જેવી વાત હતી. ટપુભાઈએ આટલું સાંભળ્યું હતું, મનની પાટી પર અક્ષરે અક્ષર માંડીને સંઘર્યું હતું, પણ એટલા બધા વિશાળ વિસ્તારમાં આને ખોટું કહેવાય એવું જટ દઈને તારવી શકાય તેવું તો ઘણું ઓછું હતું. બોલનારા એમની ગજા સંપદ મુજબ આ ખોટું એમ ફટ દઈને ગળે ઉતારી દેતા, અને સાંભળનારા કાં તો ગુરુવાક્ય ગણીને એને પટ દઈને ગળે ઉતારી દેતા, કાં તો બતકની પાંખ પર પાણી પડ્યું એમ બધું બોલ્યું ઢોળાઈ જતું, વેરાઈ જતું. ટપુભાઈને થયું, આ હવા, આ અવકાશ, આટલા વિશાળ બધાનો સમાસ કરનારા ન હોય તો આ બધા તીખા, મોડા, ખાટા, ગળિયા, દાજતા, દજાડતા અને ટાઢક આપતા, હસાવતા, મલકાવતા, ક્યારેક ગળામાં ડૂમો બાજ્યો જેવું કરી દે તેવા, તો ક્યારેક આવું બે માણસ વચ્ચે પણ બોલાય ખરું એવો વસવસો પેદા કરે તેવા શબ્દ બધા ક્યાં જાત? સો અને હજારને સંખ્યાની મગજમાં ઉતરી શકે તેવી ટોચ મારનારા ટપુભાઈ આ ભાષણો સાંભળીને લાખ અને કરોડની સંખ્યા લગી પહોંચેલા. પણ હવે તો એવું બનતું કે જો ગણવા માંડીએ તો એક સભામાં એક જ વક્તા આટલા શબ્દ તો બોલતો, મોંમાંથી બહાર નીકળેલા શબ્દ ક્યાં જતા હશે, ક્યાં સમાતા હશે? ટપુભાઈને ખ્યાલ આવ્યો, નાના હતા ત્યારે માએ ટોકેલા, પગ હલાવતા માં મરે, અત્યારે પેલા અસંખ્યા સંખ્ય શબ્દ ક્યાં સમાતા હશે એની શોધમાં નીકળ્યા ખરા, પણ અવશ રીતે પગ હાલતા હતા માં મરે. મનને ત્યાંથી પાછું વાળીને મૂળ મૂંઝવણ પર લાવી દીધું. ખોટું શું? અને ટપુભાઈને સમજાય નહીં એમ મને એક બીજો કૂદકો માર્યો. ખરું શું? ખોટું નહીં તે ખરું, ખરું નહીં તે ખોટું? એવું બને કે કોઈ વાત ખોટી ન હોય અને ખરીય ન હોય? ના ના, કાં તો ખોટું હોય કે કાં તો ખરું હોય, ત્રીજું કશું તો હોઈ જ ન શકે. રાત હોય કે દાડો હોય, અજવાળું કે અંધારું હોય. મારું વાલું આ મન પણ કેવું છે, ક્યાં આમલી પીપળી કરાવે છે. પણ મૂળ વાત પર આવી જાઓ, ખોટું શું? એક તો આ ખોટું, કોઈ બોલ્યો છે એમ ન હોય અને એ બોલ્યો કહીએ એ ખોટું, ધરાર ખોટું. ટપુભાઈને સમજાયું નહીં, પણ પોતાને કશો હરખ થયો હોય એમ લાગ્યું. પોતે ખોટું ન કર્યું, ખોટું થાય એમાં સાથ ન દીધો. મન હળવું હળવું ફોરું ફોરું લાગતું હતું, પણ ત્યાં તો મલકાટ ઉડી ગયો. કોક જાણે પોતાને ફટકારતું હતું, ફટ ભૂંડા, આમ હરખ પદૂડો થાય છે તે? શી ધાળ મારી તે રાજીનો રેડ થાય છે? મોટો મીર માર્યો, ડુંગર ખણ્યો, પેલા બોલેલા તે જ તે બોલી બતાવ્યું. હા, ખોટું બોલવાની ના પડી, પણ આ તો થાળી વાજું કે પેલી હવે તો વાગે છે ને, પેલી ચિંદરડી કરી શકત. પેલા જે બોલ્યા હતા તે ખરે હતું હતું? આનો તો પોતાની પાસે જવાબ ન હતો. એકાએક ભાન આવવા જેવું થયું. પોતે અભાનમાં જ થાંભલીને બાજી પડેલો તે કુંભી પાંસળીમાં કટતી હતી. કોકનું આવું થયું હોત તો પોતે હસ્યા હોત, ખડખડ હસ્યા હોત. હસવા જેવું જ હતું ને, જાણે પાછળ કોક ધોકો લઈને પડ્યું હોય અને આડેધડ હાલનું કે માણસ કશુંએ જોયા વિના બસ ધીબે જ રાખતું હોય, અને એમાંથી બચવા જેની મળે એની આડ લઈએ તેવું હતું. ખરું શું એની સમજણ ન પડે એ ખોટું બોલવા કરવા જેટલું ભૂંડું નથી, પણ અજાણ્યું ને આંધળું બે બરાબર છે ને? એવું જ આ અજ્ઞાની અને ભલા ભોળાનું થાય. અને બીજું તો આમ જેને થાય તેની ઠેકડી થાય. બોથડની ઠેકડી કરીને ડાયામાં ખપવાનો દુનિયાનો વ્યવહાર છે, એટલું ભાન તો ટપુભાઈને થઈ ચૂક્યું હતું, પણ એ ભાનનો ડંખ જેટલો અત્યારે લાગ્યો તેવો ક્યારેય લાગ્યો ન હતો. મૂળનો કશોય ખ્યાલ રાખ્યા વિના માત્ર ડાળ પાંખડાને જ નજર સામે રાખ્યા અને બધું જાણ્યું જોયું એવો ફાંકો રાખ્યો. ટપુભાઈને ભારે મૂંઝવણ લાગી. જાણે આંટી પર આંટી દઈને કોક ટૂંપો દેતું હોય, બેભાન બનાવતું હોય એવું લાગ્યું. કશું સૂચતું ન હતું. આ બધું સમજાતું ન હતું. સમજાતું હતું આટલું, પોતાને કશી ગમ પડતી નથી એ. થાકને લીધે ઊંઘી તો ગયા, પણ પહેલાં જેવી ભાર વગરની, ચિંતા વગરની, નિરાતની ઊંઘ ન આવી. એક ઊંઘે વહાણું ન વાયું, ઝપકી જાગી જવાય, અને જ્યારે જાગે ત્યારે છાતી પર ભાર લાગે. ભૂત પલિત અને જીવ જન્નાતની વાતો તો ઘણી સાંભળી હતી, કેટલીક વાર માનવાનું પણ મન થતું, આ તો આવું કશું નહીં હોય ને. ટપુભાઈનું મન મૂંઝાયેલું હતું, પણ હાર કબૂલવાની એમની જરા કે તૈયારી ન હતી. મનમાં એવો સવાલ ઉઠે અને પોતાને એનો જવાબ ન જડે એ એક વાત હતી, એ કશું ખોટું કામ ન હતું. જવાબ ન આવડે, ન સૂજે, એને કાંઈ ખોટું ન કહેવાય. અને ટપુભાઈને એક વાત સમજાઈ ગઈ, આવો સવાલ પોતાના દિલમાં ઉઠ્યો એમાં બીજાનું કોઈનું બૂરું થતું ન હતું. ટપુભાઈ 12-14 કલાકમાં પહેલી વાર મલક્યા. બીજાનું બૂરું થાય એ ખોટું, એ જ ખોટું. હૈયા પરથી કોઈએ શિલા હટાવી દીધી હોય એટલી નિરાંત ટપુભાઈને લાગી. હાશ, બીજાનું બૂરું થાય એવું કરીએ, એવું બોલીએ, એવું મનમાં વિચારીએ, એ ખોટું. હૈયામાં ભારેલો બધો ભાર ઠાલવીને ફોરી ફોરી હળવી હળવી બનેલી વાદળી પવનની આછી થપાટે આકાશના આંગણામાં ગલોટિયાં ખાતી હોય છે અને હસતી હસતી, રમતી રમતી જાત જાતના આકારના ધારતી હોય છે, એવું અત્યારે ટપુભાઈને પોતાના વિશે લાગતું. ભાર ગયો, બોજ હટી ગયો. અને ટપુભાઈ એમની રોજિંદી યાત્રાએ ચાલ્યા, સભાઓ, ભાષણો. પેલા એક ભજનીકે કેટલી સરળતાથી અને ભોળા ભાવે ગાયું હતું, આ આકાશ જેવડો કાગળ હોય અને દરિયા જેવડા શાહીના દવાત હોય, પણ ઈશ્વરના ગુણ ગાવા હોય તો એ બધુંય ઓછું પડે. રામસાગર પરના તારને જણજણાવતા એ ભોળા જીવને કદાચ ખબર નહીં હોય, પણ જેમ ઈશ્વરના ગુણ લખવા માટે એ સામગ્રી ઓછી પડે, તો સાથે સાથે રોજે રોજ આખી દુનિયામાં બોલાતા શબ્દો ઝીલવા, માંડવા કે સંઘરવા પણ આ સામગ્રી ઓછી પડે. અને છતાં એક માણસનું મન આ બધું ઝીલી શકે, સમાવી શકે. બસ એક પેલો ખ્યાલ રહે, કોઈનું એ બુરું તાકીએ, બોલીએ, કરીએ એ ખોટું, તો મન પરનો ભાર કેટલો ઓછો થાય. શેષનાગને વળી પૃથ્વીનો બોજો લાગતો હશે, મૂર્તિને ફૂલનો ભાર લાગતો હશે. મન મોરલો થનગનતો ચાલતો હતો. ટપુભાઈ પહોંચ્યા ત્યારે ભાષણ તો ચાલતું હતું. આજે તો વળી બહાર ગામના જાણીતા વક્તાઓ આવ્યા હતા. ગારુડની મહુવર જેમ ભલભલા સાપને મુગ્ધ કરીને ડોલાવે છે, તેવું આ જીભના જાદુગરો માટે કહેવાતું. ટપુભાઈને હતું, આટલા લોક આટલી વાહવા કરે છે તે બધા લોકને બેઠા કરી દે એવું બોલતા હશે, અને લોકને બેઠા કરે એ ખોટું ન હોય, એમાં બીજાની બુરાઈ ન હોય. સભાજનો વિશાળ પટ પર પથરાઈને બેઠા હતા, એમાં એક ખૂણેથી સ્થાનિક બોલનારને બેસાડી દેવાને માટેનો હલ્લો શરૂ થયો. ટપુભાઈએ આમને ઘણીવાર સાંભળ્યા હતા. જે બોલે તે નમ્રતાપૂર્વક અભ્યાસીની રીતે, ઘા કરવાની દાનત જ ન લાગે, છતાં બુદ્ધિપૂર્વક વિચારીએ તો સાવ ખરી વાત હોય, પણ મોટાભાગના લોકોને આ મોડું મોડું લાગે, ટેમ્પો ન જામે. અને એ ઉપરાંત એ લોકના અત્યુત્સાહને પણ સ્પષ્ટપણે બે અક્ષર કહે. સાંભળનારામાંથી થોડાકને જ આ વાત રૂચે. સમજીને જ એ વક્તા બેસી ગયા અને જાદુગર તરીકે નામના પામેલા બહાર ગામના વક્તાએ બોલવાનું શરૂ કર્યું. આજે ન જાણે કેમ રોજ જ્યાં આનંદ આવતો ત્યાં ટપુભાઈનું મન ખિન્ન થઈ ગયું હતું, જાણે મન ડોળાતું લાગતું હતું. એને પોતાને આનું કારણ પૂરેપૂરું સમજાતું ન હતું. સભામાં આવ્યા ત્યારે તો મન ખુશખુશાલ હતું, પણ આ ભાષણોના ધોધમાર શબ્દ જેમ જેમ કાને પડતા ગયા તેમ તેમ મન ડોળાતું ગયું. આ બધાને ખોટું નહીં એવું કહી શકાય? ઊંડે ઊંડેથી જાણે કોક જવાબ દેતું હતું, ના, શું ખોટું એવું કોકે કે અવાંતરે પોતે પૂછ્યું હોત તો જવાબ દેવાની કશી જ તેવડ પોતા પાસે ન હતી. સભા વિખરાઈ, બરાબર કહ્યું, ઠીક સંભળાવી, આ છાણના દેવ જોડાની પૂજાને જ લાયક છે, એવા અભિપ્રાય સાંભળતા ટપુભાઈ મૂંગે મૂંગા જતા હતા ત્યાં જ પેલા છાપાવાળા ભાઈઓ મળ્યા. અરે ટપુભા, ક્યાં હતા તમે? અમે તો ખોડી ખોડીને થાક્યા, અને આમ કેમ લાગો છો? આ કાને શું થયું તે આટલા લાલ લાલ છે? કાંઈક કરડ્યું લાગે છે. ટપુભાઈને તો કાંઈ કહેતા કાંઈ દરદ થયું નહોતું. પોતાને કાને કશું થયું છે, કાન લાલ લાલ થઈ ગયા છે એવી ખબર પણ આ છાપાવાળાએ કહી ત્યારે જ પડી. પોતે કાન પર હાથ ફેરવી જોયો, સ્પર્શથી તો કશું જ ફેરવાયું હોય એવું ન લાગ્યું. કાંઈ નથી થયું મને, ટપુભાઈ બોલ્યા. અરે ભલાદમી, આ કાન લાલ હિંગળોક જેવા થઈ ગયા છે ને તમે કહો છો કાંઈ નથી થયું? ટપુભાઈ ટપુભાઈ, તમે પણ યાર તમે જ છો હો? અને બીજાએ વાતને વાળી, લ્યો ટપુભાઈ ચાલો છો ને લખાવવા, આજે તો તમારી ખાસ જરૂર પડશે, ત્રીજાએ ટાપસી પૂરી. પણ ટપુભાઈનું મન કાંઈક જુદી જ રીતે ચાલતું હતું. પેલો નવો પદાર્થ મનમાં બેઠો હતો, ખોટું એટલે બીજાનું બુરું, એની જ ગડભાંજ મનમાં ચાલતી હતી. આજે સાંભળ્યું એમાં ખોટું કેટલું, ખરું કેટલું. મિત્રોના સમજાવ્યાથી એમણે જૂની રીત મુજબ લખાવવાની કોશિશ કરી, પણ આજે જાણે સત ઉતર્યા જેવું હતું. સાંભળેલું મોએ આવતું હતું, પણ મન એમને બોલતા વાર્તું હતું, અને પછી તો બોલાય જ નહીં એવી દશા થઈ. હાથમાં પેન્સિલ પકડીને બોલે તે લખવા બેઠેલા છાપાવાળા ટપુભાઈના ચહેરા સામું જોઈ રહ્યા. ટપુભાઈ બોલે નહીં અને એમના કાન વિશેષ અને વિશેષ લાલ થતા જાય. ન ટપુભાઈને સમજાય, ન છાપાવાળાને સમજાય. આ ટપુભાઈ બોલતા નથી એમ ન હતું, એટલે તો છાપાવાળા માનતા હતા, પણ કોક આને બોલવા નથી દેતું અને કાન વધારે ને વધારે લાલ થાય છે. જેણે બીજાને ખોટું કહેવા ટપુભાઈને સમજાવેલા તે ટીકી ટીકીને ટપુભાઈને જોઈ રહ્યો હતો. દુનિયાનો અનુભવ એને એક વાત કહી જતો હતો, માન ન માન, પણ આના મનમાં કાંક જબરી ઉથલપાથલ ચાલે છે, કાંક વળગ્યું હોય આ જોને એના કાન. ટપુભાઈથી આ દશા બરદાસ્ત ન થઈ. એની આંખમાં આંસુ આવ્યા. શું હતું એ સમજાતું નહોતું. તાવ આવતો હશે, આજ લગી ટપુભાઈને આવો કશો જ અનુભવ થયો ન હતો. પણ એમણે અનુભવીઓને કહેતા સાંભળ્યા હતા, ટાઢ વાઈને આવે, કાયા થરથર કાંપે, ગળામાં પાણીનો શોષ લાગે, હાડકાં તૂટે, આંખ બળે, કાનમાં ધાક લાગે. પણ આવું તો પોતાને કશું થતું ન હતું, માત્ર જીવ ચૂંથાતો હતો, અને એ કાંક દેહમાં અવકળા હોય એ કારણે નહીં, દેહને કશું ન હતું, આ જેનું તળું કે વળું જોયું નથી એવા મનને કારણે હશે. પેલો બોલનાર ખોટું બોલ્યો હતો. એક નહીં, અનેક વાર એના બોલવામાં માત્ર બીજાને નીચો પાડવાથી હલકો અને ભૂંડો દેખાડવાની દાનત તરી આવતી હતી. ટપુભાઈના મનમાં આજે આ વાતની ખાતરી થઈ હતી. મનપટ પર એ અંકાયું હતું એની ના નહીં, પણ આગળ જેમ એ ખોટું ન લખાય એક ખાતર બોલાયેલો એક એક અક્ષર બોલી જતા તેમ આજે બોલવા જાય તોય બોલાતું ન હતું. ગળામાંથી અક્ષર જ બહાર ન નીકળે, મહી ને મહી ડુમાયા કરે. આ કદાચ એ જ કારણે આંખમાં આંસુ આવ્યા હશે. અને આ બધા કહે છે તેમ કાન પણ એટલે જ લાલ થયા હશે. આંગળીના ટેરવાને રંગની ખબર પડે એટલું તો પોતે આંગળીઓ કાન પર ફેરવી તે પહેલાં જાણવું જોઈતું હતું. રોજે રોજ આ અનુભવ થવા લાગ્યો. પેલો બોલવાનું શરૂ કરે અને અહીં ટપુભાઈના કાન રાતાને રાતા થતા જાય. ટપુભાઈના મન પર એનો ભારે ભાર, એમાં પોતે બીજા કરતા જુદા છે એવી જાણનો ભાર વધ્યો. છાપાવાળા હવે પોતાને ટપુભાઈ રાતડિયા કહેતા હતા એ વાતની પણ પોતાને જાણ થઈ. હશે, એમને ગમ્યું તે બોલે. એ હવે ટપુભાઈ આટલું બોલી જાવ ને એમ કહેતા નથી. આગળ આવું થયું હોત તો ઊંડે ઊંડે પણ ટપુભાઈને માઠું લાગત. અત્યારે તો એ કહેતા ન હતા એ ગમતું હતું. સભાઓ ચાલુ જ હતી. ટપુભાઈનું સભામાં જવાનું પણ ચાલુ હતું. ફરવા જવાનો જે કશાય ખર્ચ વિનાનો વિસ્તાર કર્યો હતો એ પ્રવૃત્તિ ચાલુ જ હતી. હવે વિશેષમાં આ એક ઉદ્વેગ વધ્યો હતો. બે ખોટી વાત, પણ એમાં વિશેષ હાનિ કરતા કઈ. ન જાણે ક્યાં ક્યાંથી આવો સવાલ મનમાં આવ્યો હતો. મોટા ખોટાને ટાળવા કે તોડવા નાના ખોટાને ઉત્તેજન અપાય ખરું, કે પછી ખોટા માત્રને સાથ દેવો ન જોઈએ? કોઠા સુજે આ સવાલ લગી લાવીને પોતાને જાણે છેહ દીધો હોય એમ ટપુભાઈને લાગતું હતું. આમે એકલરંગી ટપુભાઈ વિશેષ એકલા પડતા હતા. એમાં આ કાન રાતા રાતા થઈ જતા એ તો જાણે પોતાને સર્કસના કોઈ હસોડની દશામાં મૂકી દેતું. બોલનાર કાંક બોલે અને સાંભળનારા ટપુભાઈ તરફ ફરે, જુએ આના કાન કેટલા રાતા થયા. ટપુભાઈના કાનના રાતાપણા પરથી બોલનાર કેટલું જોરદાર, કેટલું ટેમ્પોવાળું બોલ્યો એવું જાણે માપ નીકળતું. ટપુભાઈના મનની મૂંઝવણનો કોઈને ખ્યાલ પણ આવતો ન હતો. સભામાં આવે ત્યારથી રાતડિયો આવ્યો એમ બોલાતું થાય, પણ હવે તો રસ્તે નીકળે ત્યારે ટપુ રાતડિયો એમ કાનમૂરિયા થાય. છેલ્લા એક અનુભવે તો ટપુભાઈના જાણે હજાર હજાર ટુકડા કર્યા હોય એવું ટપુભાઈને લાગ્યું. એક દુકાન આગળથી ટપુભાઈ પસાર થતા હતા. પોતાના જ ધ્યાનમાં તે ઠેસ વાગી અને જરા વધારે વાગ્યું. રસ્તા વચ્ચે ક્યાં બેસવું એની મૂંઝવણ થતા ટપુભાઈ ખોડંગાતા ખોડંગાતા દુકાનને ઓટલે ટેકો દઈ ઊભા, અને ઊભા એટલામાં જ દુકાનમાં બોલાતા શબ્દ કાને પડ્યા અને બસ કાન લાલ લાલ થઈ ગયા. દુકાનમાં વાતો કરનારાએ આ જોયું અને કશી અકળ રીતે એ વાત કરતા જ બંધ થઈ ગયા. CID કોક બબડ્યું. એક તો પગે વાગ્યું હતું, એની કળ વળી ન હતી, ત્યાં તો આ બીજા ઘા જેવું લાગ્યું. પોતે બીજાની વાતો જાણવાની ઇંતજારી રાખનારો હતો, ચુગલીખોર હતો. બીજાની વાતમાં, બીજાના કર્યામાં પોતાને કશો જ રસ ન હતો. પણ કોણ જાણે આ ખોટાનો ખ્યાલ મનમાં ભરાઈ બેઠો છે, ત્યારનું નથી મનને ચેન, નથી આરામ, અને બીજાનું બુરું એ જ ખોટું, ને તો પોતે પણ કશું ખોટું કરતો હતો ને. પગે કળ વળી, પણ મનને કશી કળ ન વળી. ત્યાં એને કાને પડ્યું, ઓલ્યા રાતડિયાને દુકાન આગળ ઊભો ન રહેવા દેશો, નેશ છે. વાણો વાણ દેખાય તો આખો દાડો કાગડું એ ન ફરકે, નેશ. ટપુભાઈ ખિન્ન મને ત્યાંથી ખોડંગાતા આગળ ચાલ્યા. પગ કરતાંય મન વિશેષ ખોડંગાતું હતું.